સુખ મળે, પણ જો દુઃખના ભેગા પથરા ભેગા જ ભળતા હોય તો એ સુખ પણ શું કામનું. મને તો દુઃખના ભેળ વિનાનું નિર્ભેળ સુખ જોઈએ છે. નિર્ભેળ સુખ જ અનંત અને શાશ્વત સુખ હોઈ શકે. 300 રૂપિયાના બૂટ લઈ આવો, હું 300 રૂપિયાના બૂટ અપ ટુ ડેટ બૂટ મેં પહેર્યા છે એવું ગૌરવ અને ખુમારી કદાચ તમારા મનમાં હોય, એ સુખનું બૂટનું સુખ તમે માણવા માંગો છો, પણ એ બૂટની અંદર જો 4 કાંકરા અંદર ભેગા ભરાઈ ગયા હોય તો ચાલતા મજા આવે ને. જ્યાં સુધી કાંકરા નીકળે નહીં ત્યાં સુધી 300 રૂપિયાના બૂટ તમને સુખ આપી શકે ખરા? બૂટનું સુખ છે પણ ભેગો કાંકરા ભેગા ભરેલા છે, માટે બૂટ પણ તમને સુખ આપી શકતા નથી. સંસારનું કોઈ પણ સુખ આવા કોઈક ને કોઈક કાંકરાઓ ભેગા ઘુસાડી જ દેતું હોય છે. પૈસાનું સુખ, પણ એ પૈસા સરકારની નજરે ચડી ન જાય માટેની ચિંતા અને ટેન્શનનું સતત દુઃખ. નિરાંતે ઊંઘી શકો? કચ્છના કોક ગામડામાં આખો દિવસ હળ ખેડીને ખેતી કરીને થાક્યો પાક્યો ખેડૂત તૂટી ફૂટી ખાટલીની અંદર પડતાની સાથે જેટલો નિરાંતે ઊંઘી જતો હશે એટલી જ નિરાંતથી તમે તમારા એર કન્ડિશન બેડરૂમની અંદર ડંડલો પીલોના ગાદલાની અંદર પડતાની સાથે ઊંઘી જતા હશો ને. કેમ સુખી નથી? પૈસાનું સુખ મળ્યું છે પણ એ સુખ કરતા ચડિયાતી ચિંતાનું દુઃખ ભેગું ભર્યું છે. પત્નીનો સંયોગ મળ્યો છે પણ સતત એનું મન સંભાળવું, ક્યાંક એને ખોટું લાગી ન જાય, ક્યાંક ઓછું આવી ન જાય, ક્યાંક એને આડું પડી ન જાય, સતત સંભાળી સંભાળીને ચાલવાનું. આજના સંસારના સંબંધો કેવા, સતત એકબીજાએ એકબીજાનું મન સાચવ્યા વિના ચાલે જ નહીં, તો તરત જ તૂટી જતા વાર ન લાગે. થોડી ક્ષણોનું સુખ, સતત એટેન્શનમાં રહેવાનું દુઃખ. કયું સુખ તમે મને બતાવો એવું છે સંસારનું કે જેમાં દુઃખ નહીં, કોઈ ભેળસેળ થયેલી ન હોય, બધા ભેળસેળિયા સુખો છે, બધા પરાધીન સુખો છે. વિનય વિજયજી મહારાજ કહે છે કે આ તો બધું બહુ માણ્યું, હવે આવો કોઈક એવું પણ સુખ છે આ દુનિયાની અંદર કે જેમાં કોઈ દુઃખની ભેળસેળ નથી, જે ક્યાંય પરાધીનતાનું જેને કલંક લાગેલું નથી, એવા નિર્ભેળ શાશ્વત અને સ્વાધીન સુખો એ જો તમારે પામવા હોય તો એ માટેની કેટલીક તત્વદ્રષ્ટિઓ આ ગ્રંથમાંથી તમને મળી શકશે. એટલે જો એ ઈચ્છા હોય તો શું કરજો, તમે ભવભ્રમણનો થાક લાગ્યો હોય અને અનંત સુખની ઝંખના જાગી હોય તો વિનય વિજયજી મહારાજ કહે છે કે શૃણુત તત્ સુધિય શુભ ભાવના મૃત રસમ મમ શાંત સુધારસમ, તો તમે મારો આ શાંત સુધારસ નામનો જે ગ્રંથ કે જેમાં મેં શુભ ભાવનાઓનો અમૃત રસ ઠાંસી ઠાંસીને ભર્યો છે એવો ગ્રંથ તમે સાંભળો. એ આપણને પ્રેરણા કરે છે, ઉત્તેજિત કરે છે. ગ્રંથ સીધે સીધી વાતો નથી કરતા પોતાની, એ પહેલા તો આપણું આમ આકર્ષણ જન્માવી રહ્યા છે કે જો તમારી આવી ઈચ્છા હોય તો કંઈ મારે નથી કેવું, અમલ તો પછી કરજો, પહેલા તમે એકવાર મારો આ ગ્રંથ સાંભળો આવો. પણ જો આટલી ઈચ્છા હોય તો સાંભળવાની પ્રેરણા કરે છે, કારણ કે સાંભળવું એ પણ એક બહુ મોટી સાધના છે. આજે આપણે એક મોટી ગેરસમજ ચાલી રહી છે, ઘણા બધા લોકો અમારી આગળ આવીને ફરિયાદ કરતા હોય છે, મારા સાહેબ તમે લોકો સાધુઓ વ્યાખ્યાનો આપ્યા કરો, 4-4 મહિના વ્યાખ્યાન આપો, પણ આ સમાજ કોઈ સુધરવાનો નથી. લોકોને સાંભળવાની પણ હવે ટેવ પડી ગઈ છે, સાંભળ્યા જ કરે છે, બધાનું સાંભળે છે, વ્યાખ્યાન સાંભળે છે, બાકી જીવનમાં કોઈ પરિવર્તન નથી, એ જ ગરેડ ચાલી રહી છે. આમાં શું વળવાનું હતું? મારા સાહેબ નક્કામાં તમે ઘાંટા તાણો છો ને કલાકો બગાડો છો. આવા નિરાશાવાદી માણસો, નેગેટિવ થિંકિંગ કરનારા માણસો, બધી બાજુ ઊંધું જ વિચારનારી વિચારવાની જેને ટેવ પડી છે, એ લોકો સમાજને પણ આ જ રીતે જોતા રહે છે અને ફરિયાદો કરતા રહે છે. સમાજ કોઈ દિવસ સુધરતો જ નથી, સાધુઓ વ્યાખ્યાનો વાંચ્યા કરે, શું પરિવર્તન છે, કાંઈ અર્થ નથી આનો. ખોટી વાત છે, આ નિરાશાવાદી માનસ છે આપણું. વિનય વિજયજી મહારાજ કહે છે કે અમલની વાત પછી છે, તમે સાંભળો. ચાલો, સાંભળવું એ પણ એક મોટી સાધના છે. સાંભળેલું ક્યારેય નકામું જતું જ નથી. એ જે બીજ પડી ગયા સબકોન્શિયસ માઇન્ડની અંદર, જે આ સંસ્કારો પડી જશે. આ સંસાર એટલો બધો વિચિત્ર છે, એવો વિષમ છે કે આ સંસારમાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક કોઈક થપાટ લાગવાની જ છે દરેક માણસને. અને જે દિવસે એ સંસારની થપાટ લાગશે તે દિવસે આ તત્વદ્રષ્ટિઓના જે બીજ પડ્યા હશે સબકોન્શિયસ માઇન્ડની અંદર, એ બધા જાગૃત થઈ જશે, કોન્શિયસ માઇન્ડમાં આવી જશે, અને એ દિવસે જીવનનો એક પરિવર્તનનો તબક્કો આવી ગયા વિના રહેશે નહીં. માત્ર માણસે સાંભળ્યું હશે તો પણ એ કામનું છે, નકામું કાંઈ જ જતું નથી. સાંભળો, અમે તો પૂર્ણ આશાવાદી છીએ, અમને લોકોને પણ ઘણા નિરાશાવાદી બનાવવા આવે. મારા સાહેબ તમને નથી લાગતું કે આ બધું નકામી તમારી મહેનત છે? હું કહું ના, મને જરાય નથી લાગતું નકામી મહેનત છે, કારણ કે આશાવાદ અમારા માટે એ છે કે આ બધા એવા યોગ્ય જીવો છે દરેકની અંદર યોગ્યતા તો પડેલી જ છે, બીજ પડેલું છે, એક સંસ્કારી માતા પિતાનું બીજ પડેલું છે દરેકની અંદર. આ બહુ મોટી યોગ્યતા છે કે આ જમીન તો ફળદ્રુપ છે જ, એમાં ખરેખર સાચા ખાતર પાણીની જરૂર છે. અમે લોકો મહેનત કરીએ છીએ ખાતર પાણી નાખવાનું, એ જમીનમાં નાખેલું બીજ કોઈ દિવસ નકામું જવાનું નથી. આજે ભલે જમીનમાં બીજ નાખો તો આજે ને આજે ઉગેલું ન દેખાય, પણ અભણ ગણાતા ખેડૂતોમાં જેટલી અક્કલ હોય છે એટલી શિક્ષિત ગણાતા આપણા લોકોમાં નથી હોતી. ખેડૂતને એટલી ખબર હોય છે કે બીજ આજે નાખ્યું ધરતીમાં તો આજે ને આજે ઉગે નહીં, દેખાય નહીં, કઈ જ ના દેખાય, જમીન હોય એવી ને એવી દેખાય, પણ ધીરજ રાખે તો એમાંથી ધીમે ધીમે કોઈક દિવસ ફણગો ફૂટે, કોઈક દિવસ એ ઊભું થાય અને એમ કરતા કરતા પાક લચી પડે. આપણે તો આજે મહારાજનું વ્યાખ્યાન સાંભળ્યું ને આજે જ જાણે એનું જીવન બદલાઈ જવું જોઈએ, એટલી બધી ઉતાવળ આપણને આવી ગઈ છે. ધીરજ જ નથી કે અમે બીજું કંઈ નથી કરતા, બિયારણ નાખીએ છીએ આ ધરતીની અંદર, એ તમારા લોકોની ધરતીમાં ચાલ્યું જવાનું છે બિયારણ. અને અમને ખાતરી છે કે ધરતી એવી ફળદ્રુપ છે, એવા સંસ્કારી માતા પિતાનું એક બીજ પડેલું છે તમારામાં, કે આ અમારા નાખેલા બીજ એ બિયારણ નકામું જવાનું નથી, આજે નહીં તો કાલે પણ એમાં કોઈક દિવસ ફણગો ચોક્કસ ફૂટશે. અને માટે પ્રયત્ન તો ચાલુ જ રાખવો જોઈએ. વિનય વિજયજી મહારાજ કહે છે કે જો તમારી અનંત સુખને પામવાની ઝંખના હોય અને ભવભ્રમણનો થાક લાગ્યો હોય તો મારો ગ્રંથ સાંભળો. પણ સાંભળવાનું કેવી રીતે? સાંભળવાની એમણે પ્રેરણા તો કરી, પણ સાથે સાંભળવાની રીત પણ સમજવી જોઈએ. કેવી રીતે સાંભળવાનું? સાંભળતા આવડે છે ખરું આપણને? ચાલો અમલ કરવાની વાત પછી છે. સાંભળતા આવડે ખરું? હું તમને પૂછું કે ત્રણ દિવસ પહેલા સાંજ સુધારસના પહેલા વ્યાખ્યાનમાં મેં શું કીધું હતું, તો હમણાં તમે ફટાફટ કહી દેશો પોઈન્ટ, કમસે કમ કે આટલા આટલા પોઈન્ટ આવ્યા હતા. આજથી ચાર દિવસ પછી પૂછીશ કે વૈષયિક સુખ અને આધ્યાત્મિક સુખ બેની વચ્ચેનો ફરક શું, તો તમે ચોક્કસ સમજાવી શકશો ને કે વૈષયિક સુખ પરાધીન છે, ક્ષણિક છે, ચિત્તને ચંચળ અને મલિન બનાવનારું છે, આધ્યાત્મિક સુખ સ્વાધીન છે, શાશ્વત છે, મનને શાંત અને પવિત્ર બનાવનારું છે. સાંભળવાની પ્રેરણા કરે છે, પણ સાંભળવાની રીત પણ શીખવી જોઈએ. એક નગરની અંદર એક રાજા હતો. રાજા કળા પ્રેમી, જ્ઞાન પ્રેમી, વિદ્વાન માણસો હોય, કળાકારો હોય, એની બધાની કદર કરનારો, અને એ રીતે એની ખ્યાતિ પણ ચારે બાજુ ફેલાયેલી કે આ રાજા કળાકારોની કદર કરનારો છે. એક નાનકડા ગામડાની અંદર એક કળાકાર રહે, જાત જાતના પૂતળા બનાવવામાં બહુ એક્સપર્ટ હતો. એણે એક દિવસ ત્રણ પૂતળા બનાવ્યા, એક જ સાઈઝના, એક જ ઢબના, એક જ રૂપરંગના, બિલકુલ જાણે કે બીબામાંથી કાઢ્યા હોય એવા એક સરખા ત્રણ પૂતળા. મીન મેક ફરક નહીં, કોઈ જ કસ્સો જ એમાં. એવા ત્રણ પૂતળા એણે સરસ બનાવ્યા. હકીકતમાં ત્રણેયમાં ફરક હતો, પણ દેખાવમાં કોઈ ફરક નહીં. એવા ત્રણ પૂતળા લઈને એમાં એણે એવી પોતાની કળા ઠાલવી દીધી હતી. અને એણે સાંભળ્યું કે આ નગરનો રાજા કળાકારોનું સન્માન કરનારો અને કદર કરનારો છે, લાવ એની પાસે જઈને મારી કળાની કદર કરાવું. દૂર દેશાવરથી મુસાફરી કરતો કરતો પોતાના ત્રણ પૂતળા લઈને આવ્યો છે રાજસભાની અંદર. રાજાને નમસ્કાર કર્યા. રાજા પૂછે છે, ક્યાંથી આવો છો ભાઈ? દૂર દેશથી આવું છું, હું એક નાનકડો કળાકાર છું, મારી કળાની કદર કરાવવા માટે આપની રાજસભામાં આવ્યો છું, આપની ખૂબ ખ્યાતિ સાંભળી છે. અચ્છા, બહુ સારું કર્યું, જરૂર ભલે આવ્યા, બતાડો તમારી શું કળા છે. અને તરત જ એણે પોતાના થેલામાંથી ત્રણ પૂતળા કાઢ્યા કે રાજન, આ ત્રણ પૂતળા છે, આ ત્રણ પૂતળામાંથી આ પહેલું પૂતળું છે એની કિંમત 100 રૂપિયા છે, બીજું પૂતળું છે એની કિંમત 1000 રૂપિયા છે, અને ત્રીજું પૂતળું જે છે એની કિંમત 1,00,000 રૂપિયા છે. આ ત્રણ પૂતળા છે, એકની કિંમત 100, એકની 1000 અને એકની 1,00,000 રૂપિયા છે, કયા પૂતળાની કઈ કિંમત છે? આડાવડા કરી નાખ્યા. કયું 100નું છે, કયું 1,00,000નું છે અને કયું 1,000નું છે? રાજન, એ આપને ત્યાંના કડા પરીક્ષકો એની પરીક્ષા કરે અને પછી મારી યોગ્ય કદર થાય એવી હું અપેક્ષા રાખું છું. રાજાએ પૂતળા હાથમાં લીધા, આગળ ઉલટ સુલટ કરીને બધું જુએ છે, ક્યાંય કહેતા ક્યાંય કોઈ ફરક દેખાતો નથી. રાજા ચક્કરમાં પડી ગયો કે આમાંથી કયું 100નું, કયું 1,000નું, કયું 1,00,000નું કંઈ ખબર પડતી નથી, આનું મૂલ્યાંકન કેવી રીતે કરવું. બીજા પણ કળાકારો હતા રાજાની રાજસભામાં, નગરના, એ કળાકારોને બોલાવ્યા કે ભાઈ આવો, તમે કંઈક આનું નિવેડો લાવો, કંઈક પરીક્ષા કરો, કયું પૂતળું કઈ કઈ કિંમતનું છે બતાડો. ભલભલા કળાકારો આવ્યા, બધા છક્કડ ખાઈ ગયા, કોઈ નક્કી કરી શકતું નથી કે આમાંથી કયું પૂતળું 1,00,000નું છે, કયું 100નું છે ને કયું 1,000નું છે. બધા આવીને પાછા બેસી ગયા, નિરાશ થઈ ગયા. રાજા કહે, ભાઈ અમને તો કંઈ સમજ પડતી નથી, હવે તમે જ બતાડો કળાકાર. અને પેલો કળાકાર આવ્યો, એણે કીધું કે જુઓ, આ પૂતળું 100નું છે, આ 1,000નું છે ને આ 1,00,000નું છે. પણ રાજા કે, તમે કયો એટલે અમારે માની લેવાનું, કે તમે કીધું આ 1,000નું એટલે અમારે 1,000નું, તમે કોઈ 1,00,000નું ફરક તો બતાડો, શું ફરક છે. તો કે ફરક આપે જોવો હોય તો એ માટે મને એક દોરી લાવી આપો, ઝીણી દોરી, અને એક મીણબત્તી લાવી આપો, મીણ લાવી આપો થોડુંક. ભલે, એક કડક દોરી લાવ્યા, એની ઉપર એને મીણ ચણાવીને બરોબર એને કડક બનાવી દીધો દોરો. એ દોરાને તલ્લું પૂતળું હતું 100 રૂપિયાનું, એણે બીજું કંઈ જ નહોતું કર્યું, પણ એના કાનમાં ફરક હતો. તલ્લું પૂતળું હતું ત્યાં આગળ આમ એણે દોરો નાખ્યો, કાનની અંદર કાણું હતું જ નહીં, કાન બંધ જ હતા, એટલે દોરો અંદર ગયો નહીં, ખાલી કાનને અડ્યો, બસ એટલું જ. બીજું જે પૂતળું હતું એણે કીધું કે આપ મારું પૂતળું 100 રૂપિયાનું છે. બીજું જે પૂતળું હતું એમાં પૂતળાની રચના એવી હતી કે કાન અહીંથી કાણું આરપાર હતું, અહીંથી આતું કાણું સીધું આ બાજુ નીકળતું હતું, એણે પેલો કડક દોરો નાખ્યો અંદર, સીધો અહીંથી નાખ્યો એટલે સીધો સ્ટ્રેટ નીકળી ગયો, આ બાજુના કાનના કાણામાંથી બહાર નીકળ્યો. કળાકાર કહે છે કે આ પૂતળું મારું 1000 રૂપિયાનું છે. અને ત્રીજું એક પૂતળું હતું, એણે એમાં એણે દોરો નાખ્યો, એમાં અહીંથી કાણું હતું, દોરો જતો હતો, પણ અંદરની રચના એવી હતી કે અહીંથી દોરો જઈને સીધો અંદર ઉતરી જતો હતો, બહાર નહોતો નીકળતો. અને કળાકારે કીધું કે આ ત્રીજું પૂતળું છે એ 1,00,000 રૂપિયાનું છે. કારણ કે રાજાને હવે પેલો કળાકાર કહે છે કે કોઈ પણ કળાકાર તત્વજ્ઞાની હોવો જ જોઈએ, તત્વજ્ઞાન અને કળા બંને ચીજો જોડાયેલી છે, સાચો કળાકાર સાચો તત્વજ્ઞાની બન્યા વિના રહેતો જ નથી. મેં આ 3 પૂતળા બનાવ્યા છે, એની પાછળ ભારતીય સંસ્કૃતિનું એક તત્વજ્ઞાન કે ભારતની સંસ્કૃતિમાં ધર્મકથાનું શ્રવણ કરનારા જે શ્રાવક છે, શ્રાવકનો અર્થ શું, શૃણોતી ઇતિ શ્રાવક, જે સાંભળે તે શ્રાવક. અને એમાં અમે તો તમને પત્ર લખીએ તો સુશ્રાવક લખીએ, સુશ્રાવક ફલાણા ફલાણા, એટલે બહુ સારી રીતે સાંભળવાની કળા ધરાવતા શ્રાવકો, જે કથાનું શ્રવણ કરનારા, ધર્મકથાઓ સાંભળનારા જે શ્રોતા હોય છે એ 3 પ્રકારના હોય છે. કેટલાક શ્રોતા એવા હોય છે કે વક્તાના મોઢામાંથી નીકળતા શબ્દો એના કાન ઉપર અથડાય છે, અંદર જતા જ નથી હોતા, અથડાઈને પાછા ફરતા હોય છે. કેટલાક શ્રોતાઓ એવા હોય છે કે જે એક કાનેથી સાંભળે છે અને બીજા કાનેથી સીધું નીકળી જતું હોય છે. અને ત્રીજા નંબરના શ્રોતાઓ એવા હોય છે કે જેને એક કાનમાંથી ઘૂસે છે સીધું અંદરમાં ઉતરી જાય છે. જેમ પૂતરાની કિંમતમાં ફરક છે એમ સાંભળનારાઓના શ્રવણની પણ કિંમતમાં ફરક છે. ઘણા લોકો ખાલી જવા ખાતર જ જતા હોય, પ્રદૂષણના દાડા છે, ચાલો ભાઈ વ્યાખ્યાનમાં જવું પડશે, નહીં તો ખરાબ લાગે કે જૈનનો દીકરો થઈને આજે પ્રદૂષણના દાડે અપાસરામાં નથી આવતો. ગયા હોય પણ મનમાં તો ચક્કર પાછા ચાલતા જ હોય, મહારાજ શું બોલે છે, રામ તારી માયા કોને ખબર છે, અહીંયા તો માત્ર એ શબ્દોના આંદોલનો એના કાન ઉપર અથડાતા હોય, એને કંઈ પલ્લે પડતું જ ન હોય, એ ધ્યાન જ ન હોય એનું સાંભળવામાં, ધ્યાન તો બીજા જ વિચારોમાં હોય, કાં ઊંઘ્યા જ કરતો હોય, ખાલી શબ્દોના પરમાણુઓ અથડાતા હોય એના કાન ઉપર, એટલું ત્યાંથી જ પાછા ફરી જતા હોય. ઘણા લોકો સાંભળવા માટે પણ ટેવ પડી ગઈ છે, સાંભળ્યા જ કરવાનું, આ કાનેથી સાંભળવાનું ને આ કાનેથી અહીંથી બહાર નીકળીએ, એટલે આપણે તો મહારાજ સાહેબ તો બધું મફતમાં આપતા હોય, આપણાથી લેવાય, આપણે તો પાક્કા સાહુકાર, મહારાજ તમે બધું મફતમાં આપો, અમે તમારું લઈને કેમ જઈએ, તમારું તમને જ આપીને પાછા જઈએ, મફતનું લેવાય કઈ. આ કાનેથી સાંભળ્યું, આ કાનેથી કાઢી નાખ્યું, નીકળી ગયા બહાર, રવાના થઈ ગયા, આપણે લેવા કે દેવા. અને અને સાચા તત્વજ્ઞાની શ્રોતાઓ હોય છે, સાચા જિજ્ઞાસુ હોય છે, જે ખરેખર કંઈક જિજ્ઞાસા લઈને આવતા હોય છે, એ લોકો તો એક એક શબ્દ એવી રીતે સાંભળે છે, એક એક વાતને એટલા ધ્યાનપૂર્વક સાંભળે છે, સાંભળે છે એટલું જ નહીં પણ સાંભળીને એવી એને હૃદયમાં ઉતારી દે છે, ઘરે જઈને પણ એનું ચિંતન ચાલે છે, એની ચર્ચા ચાલે છે, એ વાતોને હૃદયસ્થ કરે છે, ભલે જીવનમાં અમલમાં ના આવે પણ એ વાતો તો હૃદયમાં ઉતરી જાય છે, અહીંથી ગયું સીધું અંદરમાં ઉતરી ગયું. અને એ રીતે જે શ્રવણ કરે છે એનું શ્રવણ 1,00,000 રૂપિયાની કિંમતનું બની જાય છે. રાજા ખુશ થઈ ગયો કળાકારની ઉપર કે કમાલ કરી તે, ગજબની કળા તારી, દેખાવમાં 3 પૂતળા એક સરખા, અહીં તો એમ જ લાગે કે બધા સાંભળી રહ્યા છે, બધા શ્રોતા છે, પણ એ પૂતળાઓ બધા 3 જુદી જુદી જાતના હોય. કેવા પૂતળા થવું છે, પહેલા નંબરના, બીજા નંબરના કે ત્રીજા નંબરના? સાંત સુધારસ ગ્રંથ સાંભળવાની વિનય વિજયજી મહારાજ પ્રેરણા કરે છે કે જો ભવભ્રમણનો થાક લાગ્યો હોય અને અનંત સુખની ઝંખના જાગી હોય તો તમે આ મારો ગ્રંથ સાંભળજો, પણ એ સાંભળવાની વાત કરતા પહેલા મારે જાણી લેવું છે કે આપણે કેવા શ્રોતા થવું છે, પહેલા નંબરના, બીજા નંબરના કે ત્રીજા નંબરના? ભર્તૃહરિએ પણ શ્રોતાના 3 પ્રકાર બતાડ્યા છે. ભર્તૃહરિ જાણીતા સંત થઈ ગયા, જેની સાથે પિંગલાનું નામ જોડાયેલું છે, એ ભર્તૃહરિએ અનેક શ્લોકોની રચના કરી છે. એમાં એમણે એક ઠેકાણે આ વિશ્લેષણ કર્યું છે કે ધર્મની કથા સાંભળનારા શ્રોતાઓ 3 પ્રકારના હોય છે, એને 3ને એમણે ઉપમા આપી છે. તલના પ્રકારના શ્રોતા એમણે બતાડ્યા ધગધગતા તવા જેવા, તવો હોય ને ગરમ થઈ ગયેલો, એની ઉપર પાણીનું ટીપું પડે તો પડતાની સાથે છૂ તરત જ સુકાઈ જાય, છમ કરતું. તલના ભર્તૃહરિએ ત્રણ શ્રોતા બતાડ્યા, એનો પહેલો શ્રોતા ધગધગતા તવા જેવો પાણી પડે ને સુકાઈ જાય. બીજા નંબરના શ્રોતા કીધા કમળની પાંદડી જેવા, ફૂલની પાંદડી જેવા, પુષ્પની પાંદડી જેવા. પુષ્પની પાંદડી ખીલેલી હોય, ધગધગતા તવા ઉપર પાણીનું ટીપું પડે તો પડતાની સાથે જ નષ્ટ થઈ જાય, એનું અસ્તિત્વ રહે ખરું? ખલાસ. કમળની પાંદડી ઉપર ઝાકળનું બિંદુ પડ્યું હોય એ થોડોક ટાઈમ સુધી રહે, પણ જરાક પવન આવ્યો અને ફૂલ હાલ્યું તો એની ઉપર રહેલું ઝાકળનું બિંદુ ખરી પડતા વાર ન લાગે, થોડોક ટાઈમ તકે છે પણ પછી ખરી પડે છે. અને ત્રીજા કીધા સ્વાતિ નક્ષત્રની અંદર મોતી છીપની અંદર જે પાણી પડે છે જેમાંથી મોતી પાકે છે, એટલે છીપ જેવા કીધા, ધગધગતા તવા જેવા, કમળની પાંદડી જેવા અને સ્વાતિ નક્ષત્રની છીપ જેવા. શ્રોતા ત્રણ પ્રકારના, કેટલાકના કેટલાકની હૃદયની ધરતી ઉપર પડેલું જ્ઞાની પુરુષોની વાણીનું પાણી પડતાની સાથે જ ખલાસ થઈ જાય, ટકતું જ નથી, એ સાંભળે કે ન સાંભળે બધું બરાબર બની જતું હોય છે. બીજા કેટલાક એવા છે કે સાંભળે છે, થોડોક ટાઈમ સુધી એની અસર રહે છે. મારા સાહેબે બહુ સાચી વાત કીધી, આપણે આ ક્યાંક ભટકી ગયા છીએ, ખોટા રવાડે ચડી ગયા છીએ. એ થોડીક વાર પણ બહાર ગયા અને કોઈક વળી સાંસારિક આસક્તિનું કોઈક વિચિત્ર નિમિત્ત મળે છે, એ નિમિત્તનો વાયરો વિંજાય એટલે પેલું પાણી પાછું ખરી પડતા વાર નથી લાગતી. એ બધું થોડોક ટાઈમ સુધી રહે છે, પછી પાછું ખરી પડે છે. અને ત્રીજા શ્રોતા છે સ્વાતિ નક્ષત્રની અંદર રહેલી છીપ, એમાં તો એ સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું ટીપું પડે પાણીનું અને મોતી થઈને બહાર પડે, એમ એમ જ્ઞાની પુરુષોની સંતોની વાણી એના હૃદયની ધરતીમાં પડે છે છીપમાં, અને એની ઉપર ચિંતન કરી કરીને એને સેવી સેવીને એમાંથી મોતી પકવે છે, અદ્ભુત પરિણામના મોતી પકવે છે. આપણે કેવા શ્રોતા થવું છે? ભર્તૃહરિએ આ ત્રણ પ્રકાર બતાડ્યા છે. ધગધગતા તવા જેવા નહીં થતા કે અહીં જ પડ્યું ને અહીં જ ગયું. કમળની પાંદડી જેવા પણ નહીં થતા કે થોડોક ટાઈમ રહ્યું ને વળી પાછા એની અસરમાંથી મુક્ત. પણ આપણે તો એ છીપની અંદર એવા સંગ્રહી લેવાના છે આ બધા બિંદુઓને, કે એ બિંદુ છીપની અંદર સંગ્રહાયેલા હશે તો કોઈક દિવસ એમાંથી અદ્ભુત ચિંતનના મોતી, તત્વદ્રષ્ટિના મોતીઓ પાકી જશે. પકવવા છે મોતી તો સાંભળવાની જે પ્રેરણા વિનય વિજયજી મહારાજે કરી છે એ એ માટે સાચા શ્રોતા બનવાનું છે. સાચા શ્રોતા ત્રીજા નંબરના પૂતળા જેવા થજો અને કાં સ્વાતિ નક્ષત્રની છીપ જેવા થજો તો આ સાંજ સુધારસનું શ્રવણ એ આપણા માટે લાખ રૂપિયાની કિંમતનું બની જશે. પણ આવું શ્રવણ કોણ કરે? કરે કોણ? પહેલી શરત શું મૂકી વિનય વિજયજી મહારાજે? અનંત સુખની ઝંખના જાગી હોય તે. આપણને અનંત સુખ જોઈએ છે ખરું ભાઈ? એ ભાઈ શું આનંદ સુખ ક્યાં હોય, ક્યાં મળે સંસારમાં? અનંત સુખ આપણને જોઈએ છે, મુક્તિનું સુખ જોઈએ છે, તમામ વાસનાઓથી મુક્તિ, કર્મોના બંધનોથી મુક્તિ, દુષ્ટ સંસ્કારોથી મુક્તિ, મુક્તિ બધાથી મુક્ત થવાનું જે એક સુખ છે એ મુક્તિનું સુખ આપણને જોઈએ છે. અનંત સુખની ઝંખના જાગી છે. મને કહે છે રોજ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન જલ્દી મોક્ષ અપાવો. કરો છો? કેવી પ્રાર્થના? એક દેરાસરમાં એકવાર હું દર્શન કરવા ગયો હતો, અહીંની વાત નથી કરતો બીજે ઠેકાણેની, દર્શન કરવા ગયો એક દેરાસરની અંદર. હું ચૈત્યવંદન કરતો હતો, મારી આગળ એક બીજા કોઈ ભાગ્યશાળી ચૈત્યવંદન કરતા હતા. ચૈત્યવંદનના સૂત્રો એણે બોલ્યા ને પછી સ્તવન ગાવાનું આવ્યું, એટલે એણે તો સ્તવન શરૂ કર્યું. અંતર જામી સુણાય અલવેશ્વર એવા જોરથી રાગડા પાડી પાડીને ગાવા માંડ્યો, અને પછી તો ધીમે ધીમે તો એવો આમ તાનમાં આવી ગયો, આપો આપો ને મહારાજ અમને શિવ સુખ આપો, આપો આપો ને, અને પછી તો આમ હાથની એક્શન એને શરૂ કરી, આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો. હું પાછળ બેઠો બેઠો જોઉં, મેં કીધું આ માણસને મોક્ષ સુખની કેટલી બધી તાલાવેલી જાગી ગઈ છે. બિચારો પોકાર પાડી પાડીને ભગવાનને કહે છે કે આપો આપો ને મહારાજ, આપો આપો ને મહારાજ. મેં કીધું આને હવે શિવ સુખ જબરજસ્ત જોઈએ છે, જ્યાં સુધી ન મળે ત્યાં સુધી બિલકુલ ચેન નથી. અને આવા ભાવિક માણસની ઉપર પ્રેમ કોને ન પ્રગટે? મને એની પર બહુ પ્રેમ થઈ ગયો. મેં કીધું ચોક્કસ આપણે આને મદદ કરવી જોઈએ. હું દેરાસરમાંથી દર્શન કરીને બહાર નીકળીને ઉભો રહ્યો. મેં કીધું આ ભગત બહાર નીકળે એટલી વાહ. પેલા ભગત ચૈતવંદન પૂરું થયું, સ્તવન પૂરું કર્યું, જય વિરાય ફટાફટ બોલી અને બહાર નીકળ્યા. બહાર નીકળ્યા એટલે તરત જ મેં એનું કાંડું પકડ્યું. મેં કીધું ભાઈ ચાલો મારી સાથે. મને કે ક્યાં મારા સાહેબ? ચાલો મારી સાથે. મને કે કેમ? મેં કીધું તમારે જે જોઈએ છે ને એ તમને અપાવું. મને કે શું? મેં કીધું હમણાં તમે કહેતા હતા ને ભગવાનને આપો આપો ને મહારાજ અમને શિવસુખ, ચાલો તમને શિવસુખ અપાવું. ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ છીએ અમે, મોકલ્યા છે અમને ભગવાને એનું કામ કરવા માટે. હાલો મને કે નહીં નહીં મારા સાહેબ જલ્દી કરો, મને હમણાં છોડો, હું પછી તમને મળીશ, મને મોડું થાય છે ઓફિસે જવાનું. અરે મેં કીધું તમે હમણાં ભગવાન આગળ હાથ લાંબા કરી કરીને કહેતા હતા આપો આપો ને મહારાજ. નહીં નહીં કે મારા સાહેબ હું તો સ્તવન બોલતો હતો, કે એ તો સ્તવન બોલતો હતો, એને ક્યાં શિવ સુખ જોઈએ છે. પણ ટેપ રેકોર્ડર જ વાગતી હતી કેસે. મને કે મારા સાહેબ હું તો સ્તવન બોલતો જ નહીં. સ્તવન તો સ્તવન, એ તો મને બી ખબર છે તમે સ્તવન બોલતા હતા, પણ સ્તવનમાં તમે હાથ લાંબા કરી કરીને આજ માગતા હતા ને કે આપો આપો ને મહારાજ, અમને શિવ સુખ આપો, મોક્ષ સુખ જોઈએ. નહીં પણ મારા સાહેબ મારું મારું બનાવેલું નથી સ્તવન. જુઓ ધીમે ધીમે આગળ વધે છે. મને કે મારા સાહેબ મેં નથી બનાવ્યું સ્તવન, એ તો કોકે બનાવ્યું છે, અમે તો ગાઈ જઈએ, બાકી અમારે કઈ શિવ સુખ જોઈએ છે. બધા નાટક, માત્ર ગ્રેડ, કઈ મળે નહીં. હૃદયની કોઈ તમન્ના, કોઈ સાચી જિજ્ઞાસા, કોઈ અંતરની પ્રાર્થના. આપણે મુક્તિની વાતો કરીએ છીએ, મુક્તિ આપણને ક્યાં જોઈએ છે? પણ મોક્ષ સુખની કલ્પના પણ છે ખરી આપણને? સવારના પોરમાં પ્રતિક્રમણ કરે અને સિમંદર સ્વામીનું ચૈતવંદન કરે અને એમાં શું બોલે, શ્રી શ્રી મંદર જગધણી આ ભરતે આવો, પછી કરુણા કરી અમને વંદાઓ. શું કામ બોલાવો છો ભગવાનને? પાછું ભગવાનને કે પછી કે સરળ સંગ ચંડી કરી ચારિત્ર લઈશું, પાય તુમારા સેવીને શિવરમણી વરસુ. અહીંની રમણી ઓછી પડી, તો હવે શિવરમણીનો મોહ જાગ્યો છે. હજી અહીંની રમણીમાંથી મન ઉઠતું નથી ને, શિવરમણીની વાતો કરવી છે આપણે. સરળ સંગ ચંડી કરી ચારિત્ર લઈશું, આપણે ચારિત્ર લેવું છે. સિમંદર સ્વામી ભગવાન આ તો સારું છે, ભગવાન ત્યાં બેઠા બેઠા ઓળખે છે કે આ એક એક નંગ કેવા છે બધા, એટલે આવતા જ નથી મહાવીદે ક્ષેત્રમાંથી અહીં આગળ આપણને પકડવા. બાકી આપણે ભલે ને રાડો પાડીએ, સહેલ સંગ ચંડી કરી ચારિત્ર લઈશું, સીમંદર જગધણી આ ભરતે આવો. ભગવાનનું શું કામ છે આ ભરત ક્ષેત્રમાં આવે મહાવીદે છોડીને? પણ આપણા જેવા ઠગ ભગતોને માટે આપણને શિવ સુખ જોઈએ છે. આ ભરત ક્ષેત્રના મનુષ્યોએ બધાને થકવી નાખ્યા છે અને કેટલા અહીંથી પાછા ગયા છે તમને ખબર છે? એક વાર છે ને વૈકુંઠની અંદર બ્રહ્માજી એકલા બેઠા હતા, વિષ્ણુ ભગવાન એકલા બેઠા હતા ઉદાસ ચહેરે. એટલામાં ફરતા ફરતા નારદજી ત્યાં પહોંચી ગયા. નારદજી પહોંચ્યા, નારદજીએ જોયું કે આજે પ્રભુ કંઈક ઉદાસ દેખાય છે. એટલે નારદજી કહે છે કે પ્રભુ આજે કંઈ આપ ઉદાસ, શું વાત છે? ભગવાન કે ભાઈ કંઈ તકલીફ નથી. ના પ્રભુ કંઈક તકલીફ હોવી જોઈએ, આપ આટલા બધા ઉદાસ. ભગવાન કે છે ભાઈ તકલીફ તો બીજી કંઈ નથી, બધું અહીં સુખ છે, પણ એકલા એકલા કંઈ ટાઈમ પાસ થતો નથી, અહીં કોઈની કંપની નથી, કોઈની કંપની મળી જાય તો મજા આવે. ઓહો પ્રભુ આપને કંપની જ જોઈએ છે ને, એટલી જ વાત છે? કાંઈ વાંધો નહીં પ્રભુ, એમાં શું, આપને કોઈક સારામાં સારી કંપની આપે એવો એકાદો ભગત લઈ આવું અહીં. આને ભરત ક્ષેત્રની અંદર, આ પૃથ્વીની અંદર મર્ત્ય લોકમાં મનુષ્યો બિચારા તડવડે છે ક્યારે વહેલું વૈકુંઠ મળે, ક્યારે અમને મોક્ષ મળે. મુક્તિમાં જવાની તો દઉં સૌની ભાવના છે. કોઈક એવા ભગતને લઈ આવું, આપને કંપની મળશે અને એનો બિચારાનો ઉદ્ધાર થઈ જશે. ભગવાન કે નારદજી તમારી વાત ઠીક છે, પણ આ મર્ત્ય લોકના માનવો એ માત્ર વાતો જ કરતા હોય છે અને વૈકુંઠની વૈકુંઠના ગાણા જ ગાતા હોય છે, બાકી ખરેખર કોઈ વૈકુંઠમાં આવવા માંગતું જ નથી, કોઈ તૈયાર નહીં થાય. પ્રભુ એવું નહીં કરો, ખોટી વાત. પ્રભુ હું જાણું છું કેટલાક ભાવિકો તો કેટલા બિચારા બસ એ સંસારમાં રહ્યા હોય છે પણ એનો જીવ સંસારમાં નથી હોતો. પ્રભુ હું ચોક્કસ લઈ આવું, ભલે તો લઈ આવો તમને વિશ્વાસ હોય, બાકી મને કંઈ ભરોસો છે નહીં આ મનુષ્ય લોકના માનવો ઉપર. માટે તમને ધક્કો ન પડે. ના ના પ્રભુ, એમાં ધક્કાનો ક્યાં સવાલ છે, આપની સેવાનો લાભ મળશે, એક જીવનો ઉદ્ધાર થશે અને જવામાં કંઈ વાંધો નથી. પ્રભુ મને જવા દો, હું જાઉં. ભલે તો જાઓ કે તમારી ઈચ્છા હોય તો. નારદજીએ વિચાર કર્યો કે કોઈક ભાવિકને વૈકુંઠમાં લઈ જવો છે, પણ કોને લઈ જવો? એમણે વિચાર કર્યો કે એવા ભાવિક ક્યાં મળે. ત્યાં એમની નજર કચ્છ ઉપર પડી કે કચ્છની અંદર બહુ ભલા ભોળા લોકો, ભદ્રિક જીવો, એમાં કોઈક સાચો જીવ મળી જશે યોગ્ય, માટે ત્યાંથી પકડું. અને એમણે સીધું પોતાનું ચાર્ટર પ્લેન તૈયાર કર્યું. નારદજીએ ચાર્ટર પ્લેન ઉપાડ્યું ને સીધું ભુજમાં ઉતાર્યું એમણે પ્લેન. એમણે વિચાર કર્યો કે ભુજમાંથી કોઈક ભાવિકને ઉપાડવો, વૈકુંઠમાં લઈ જવો. ભુજમાં પ્લેન ઉતર્યું, નારદજી તો નીકળ્યા. નારદજી નીકળ્યા એટલામાં રસ્તામાં સામેથી એક ભૂદેવ ચાલ્યા આવતા હતા. બ્રાહ્મણ, ત્રિપુંડ તાણેલું, જનોઈ પહેરેલી, ખેસ નાખેલો, હાથમાં પૂજાપો હતો, મંદિરમાં ચાલ્યા જતા હતા. અને નારદજીએ જોયું કે આ કોઈક ભક્ત માણસ લાગે છે, કોઈક ભાવિક છે, માટે હવે ક્યાં બીજાને શોધવા જવો, આને જ ઉપાડું અહીંથી. એટલે નારદજી સીધા ઉભા રહી ગયા. નારાયણ નારાયણ નારાયણ, ઓહો પ્રભુ, નારદજી આપ? ભૂદેવે તો નમસ્કાર કર્યા. ભૂદેવ ચાલો, પ્રભુ ક્યાં? ભગવાનને એકલા એકલા કંટાળો આવે છે, એમને કંપની જોઈએ છે. મને એમણે કીધું કે કોઈકને વૈકુંઠમાં લઈ આવો, એટલે આવ્યો તો કચ્છ ઉપર નજર ઠરી અને એમાં અહીં આવ્યો. પણ તમને જોયા ભક્ત માણસ લાગો છો એટલે વિચાર થયો કે તમને જ વૈકુંઠમાં લઈ જાઉં, આવી ભક્તિ કરનારો માણસ મળે ક્યાંથી, ચાલો તમને વૈકુંઠમાં લઈ જવા આવ્યો છું, ચાલો મારું પ્લેન છે, બેસી જાઓ તમને વૈકુંઠમાં લઈ જાઉં. વૈકુંઠમાં મારો અહીં ધંધો કોણ કરશે? અરે કે ધંધાને શું કરવું છે, તમે તો ભગત માણસ વૈકુંઠમાં લઈ જવો છે, ત્યાં પ્રભુને જરૂર છે કંપનીની, તે કંપનીમાં હું જ મળ્યો, તમારે બે જવું તો નારદજી, પણ મને હું કામ મંડાણા, જાઓ ને તમે, મને લઈ જવા આવ્યા છે, મારે કઈ ઉતાવળ નથી. અરે નારદજી વિચાર કરે કે આવો ભગત માણસ મને ના પાડી દેશે, ઉપરથી કહે છે કે તું જ બેસી જા. તો કે પણ ભાઈ હું તો ભગવાનને કહીને આવ્યો છું કોઈ ભગતને લઈ આવવો છે, તો હવે મારે કરવું શું? ભૂદેવ કાં તમે ચાલો કાં મને રસ્તો બતાડો. ભૂદેવ કે જો હું કઈ આવું કરું નહીં, મને હજી કઈ એવી ઉતાવળ નથી, હજી ઘણા કામ છે મારે સંસારમાં. તમારે ખરેખર જો હોય ને, આ કચ્છના લોકો ભલા ભોળા છે એટલે ભક્તિ કરે, બાકી હજી અહીં કોઈને ઉતાવળ નથી. તમારે ખરેખર કોઈને વૈકુંઠમાં લઈ જવા હોય તો અહીં તમે ખોટા આવ્યા છો. જાઓ મુંબઈ જાઓ, મુંબઈ વાળાઓ ત્રાસી ગયા છે હવે સંસારથી. તમને કોક ભગત મળશે તો મુંબઈમાં મળશે, અને એમાંય બીજે ક્યાંય નહીં જતા. આ મહાલક્ષ્મી ચાલ્યા જજો, ત્યાં આગળ રોજ મંદિરમાં ભીડ થાય છે, હજારો લોકો આવે છે, ત્યાંથી કોક ભગત તમને મળી જશે, અને પ્રભુ ત્યાં આગળ તમારું પ્લેન પણ ઉતરી શકશે. તેઓ ત્યાં ટીજી પેવેલિયન ગાર્ડન હતું, મોટું ગ્રાઉન્ડ, કીધું કે તમારું હેલિકોપ્ટર ત્યાં તમે ગ્રાઉન્ડમાં ઉતારી દેજો, મહાલક્ષ્મીના આંગણે જ ગ્રાઉન્ડ છે, ત્યાં તમારું હેલિકોપ્ટર ઉતરી જશે, અને ત્યાંથી પછી તમે થોડાક આગળ ચાલશો એટલે કોઈક ને કોઈક ભગત તમને મળી જશે જે તમારી સાથે વૈકુંઠમાં આવશે. એમ કરીને પેલા ભૂદેવે નારદજીને પૂરેપૂરું એડ્રેસ આપી દીધું મહાલક્ષ્મીનું. નારદજીને તો પરોપકાર કરવો હતો, કોઈક જીવને વૈકુંઠમાં લઈ જવો હતો. ચાલો એમ સહી કચ્છ મૂક્યું પડતું, વળી બેઠા નારદજી પ્લેનમાં, અને પ્લેન ઉપાડ્યું, સીધા આવી ગયા ટીજી પેવેલિયનમાં. પ્લેન ઉતાર્યું, બહુ વર્ષો પહેલાની આ વાત છે, હમણાંની વાત નથી, તે વખતે તો આટલું બધું મુંબઈ વધેલું પણ નહોતું. પ્લેન ઉતર્યું, નારદજી ઉતર્યા. નારદજી વિચાર કરે છે કે હવે ક્યાંથી ભગતને શોધવું, એવો કયો ભગત હોય જેને અહીંથી ઉપાડીને સીધો હું લઈ જાઉં. હવે નારદજી તપાસ કરવા માટે નીકળે છે. ટીજી પેવેલિયનમાં એમનું એક બાજુ હેલિકોપ્ટર બાજુ પર મૂકી દીધું. નારદજી બરોબર તૈયાર થઈ ગયા, છત્ર ધરી લીધું, દંડ હાથમાં લીધો, ચાખડી પહેરી લીધી, નારાયણ 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 કરતા નીકળ્યા, નારાયણ કરતા ચાલ્યા જાય છે. નારદજી આમ રસ્તા પર આગળ વધે છે, ત્યાં ધીમે ધીમે બરોબર બજાર આવ્યો. હવે નારદજી આમ એક એક ના ચહેરા જોઈ રહ્યા છે કે આમાંથી કોઈ ભગત માણસ દેખાય તો એને કહું કે ચાલ ભાઈ વૈકુંઠમાં, ને ચોક્કસ મારી સાથે આજે કોઈક ને કોઈક ભગત મને મળશે વૈકુંઠમાં આવવા માટે. આ વિચાર કરતા આમ નારદજી એક એક દુકાનમાં એક એક શેઠના ચહેરા જોતા જાય છે, અને એમ કરતા આગળ વધે છે. એ આગળ વધતા હવે કયા શેઠને પકડે છે આ મહાલક્ષ્મી માથી નારદજી, એમને કયો ભગત મળે છે. એ ભગતને શોધ્યા પછી નારદજી એને કહેશે કે ચાલ વૈકુંઠમાં, ત્યારે આ ભગત હવે કેવા ચેનચાળા શરૂ કરે છે. નારદજીને હવે આપણે 8 દાડા સુધી રોજ અહીંથી જે પેવેલિયનમાં લાવવાના છીએ, રોજ આવશે નારદજી, રોજ નવા નવા ભગત શોધવાના છે, અને એક એક ભગત નારદજીને કેવા રમાડે છે, નારદજીને કેટલા ધક્કા થાય છે. આ મહાલક્ષ્મી વાળાઓએ નારદજીને થકવી નાખ્યા, શું ધક્કા ખાધા છે નારદજી. તો અહીંથી જાય વળી ભગવાન ત્યાં રાહ જોતા એટલે ના પાડવા જવું પડે કે પ્રભુ હજી કોઈ મળ્યું નથી, પછી આવી ભગવાન ના પાડે કે રેવા જો, આ મહાલક્ષ્મી વાળાઓના ભરોસે રેવા જેવું નથી, આ હેરાન કરી નાખશે તમને. તો એ નારદજીની તમારી મીઠી મીઠી વાતોમાં આવી જાય એટલે વળી પાછા આવે. આવા 5, 7, 8 કેટલા ધક્કા આવે થાય છે નારદજીના મુંબઈની અંદર, અને આવીને એક એક ભગતો કેવા કેવા મળે છે, એ ભગતો નારદજીને કેવા કેવા રમાડે છે, શું શું ઘટનાઓ બને છે, એ બધી વાતો હવે આપણે રોજ ચલાવવાની છે. આજે આપણે નારદજીને ટીજી પેવેલિયનની બહાર નીકળી ગયા છે, રસ્તા ઉપર મૂકી દઈએ છીએ. આવતીકાલે પાછી આપણે એમની મુલાકાત કરશું, આગળ જતાં કોક શેઠની સાથે એમની મુલાકાત થશે, અને ત્યાં આગળ એ શું કરે છે એ બધી વાતો, અને એની સાથે સાથે વિનય વિજયજી મહારાજ આ સાંજ સુધારસની અંદર હવે પછીના આગળના શ્લોકોમાં પણ હજી કેટલીક મહત્વની અને માર્મિક શું શું વાતો કરે છે એનું વિશ્લેષણ આપણે આવતીકાલે કરીશું. આજનું પ્રવચન અહીં આગળ પૂર્ણ થાય છે.
સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ.